જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો પ્રશ્ન 158 158 તત્વાર્થ શ્રદ્ધાંત કોને કહેવામાં આવે છે? જીવ અજીવ આદિ સાત તત્વાર્થ છે એનું જે શ્રદ્ધાંત અર્થાત આમ જ છે અન્યથા નથી એવો પ્રતીતિ ભાવ તે તત્વાર્થ શ્રદ્ધાંત છે તથા વિપરીત અભિનિવેશ અર્થાંત અન્યથા અભિપ્રાય રહિત શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. ગઈ વખતે આપણે આ વાત કરી હતી, થોડો વધારે વિસ્તાર કરીએ. જીવ અજીવ આદિ સાત તત્વ અને એમાં પુણ્ય અને પાપને સાથે મેળવીને આપણે નવ તત્વ કહીએ છીએ, એવા નવ તત્વની બરાબર યથાર્થ જેમ છે તેમ શ્રદ્ધા, જે રીતે જે તત્વ છે તેની તે રીતે શ્રદ્ધા. જીવ જીવ છે અને પૂદગળ પૂદગળ છે અને અન્ય બીજા જીવ અને પૂદગળ સિવાય બીજા ચાર દ્રવ્ય છે એ બધાનું જેમ છે તેમ સ્વરૂપ સમજી અને તેવી જ શ્રદ્ધા, અન્ય પ્રકારે એ નથી બીજી રીતે નથી એવી શ્રદ્ધા. પૂદગળ એવું શરીર એ જીવ નથી, પૂદગળ એવા શરીરમાં જીવનું વ્યાપવું થતું નથી, પૂદગળ એવા શરીરમાં જ્ઞાન કરવાની શક્તિ નથી, શરીર જ્ઞાન કરતું નથી. એ પૂદગળ છે તો એ પૂદગળના જ ગુણો ધરાવે છે, એને મૂર્તિકપણું છે રૂપીપણું છે, પણ એનામાં જ્ઞાન કરવાની શક્તિ નથી એટલે શરીર દ્વારા જ્ઞાન થતું નથી. મન વાણી કાયા એ બધું પૂદગળ છે અને એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. ભગવાન આત્મા જે પર્યાયમાં જાય છે તેને અનુરૂપ જે શરીર ધારણ કરે છે એ શરીર પ્રમાણ એ હોય છે. એ ગમે તે શરીર પ્રમાણ હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ શરીર સહિત હોય, તેમ છતાંય એના અનંત ગુણ એમાં રહ્યા છે તેમ જ છે, એમાં કોઈ ગુણમાં ઓછા વધતાપણું થતું નથી. આ પ્રકારે જીવ વિશેની શ્રદ્ધા, પૂદગળ વિશેની શ્રદ્ધા અને એ જ રીતે બાકીના ચાર દ્રવ્યની પણ શ્રદ્ધા, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ એ બધાની જેમ છે તેમ જ શ્રદ્ધા, એકબીજામાં ભેળવીને એકબીજાના કાર્ય કરે એવી કોઈ શ્રદ્ધા નહીં, એટલે એ બધી વિપરીત શ્રદ્ધા, વિપરીત અભિનિવેશ વિના, વિપરીત અભિપ્રાય રહિત શ્રદ્ધા એ સમ્યક દર્શન. જીવ અજીવ આદિ સાત તત્વ અને એનું શ્રદ્ધાન એટલે કે આમ જ છે અને અન્યથા નથી, અન્યથા નથી પણ એ સાથે મહત્વનું છે. આમ છે અને બીજી રીતે પણ છે એમ જો કહેવામાં આવે અને એવો જો અનેકાંત કરવામાં આવે તો એ મિથ્યા માન્યતા ઠરે. જીવ પણ જ્ઞાન કરે અને શરીર પણ જ્ઞાન કરે એમ જો માનવામાં આવે તો એ મિથ્યા માન્યતા કહેવાય. એટલે એ આમ જ છે, જ્ઞાન કરનાર છે તે જીવ છે, ભગવાન આત્મા જ જ્ઞાન કરે છે, શરીર જ્ઞાન નથી કરતું, અન્યથા નહીં બીજી રીતે નહીં, જ્ઞાન કરનાર બીજો કોઈ હોઈ શકે જ નહીં, અન્યથા નહીં, એ વાત પણ એટલી જ મહત્વની છે. એટલે એ વિપરીત શ્રદ્ધા છે, વિપરીત માન્યતા છે, ઊંધી માન્યતા જે છે એના વિનાની સમ્યક શ્રદ્ધા, આમ જ છે અને અન્યતા નથી એવો પ્રતીતિ ભાવ, એવી પ્રતીતિ થવી, એ માન્યતા પહેલા તો ઉપદેશમાંથી સાંભળીને એના સંબંધી જેટલી માહિતી મેળવી શકાય તેટલી શાસ્ત્રમાંથી પ્રાપ્ત કરીને એના વિશે તર્ક કરી અને તર્કના જવાબ શોધી અને દ્રઢતા કરવી કે આના વસ્તુનું સ્વરૂપ તો આમ જ છે. છ દ્રવ્ય જુદા છે અને છએ છ દ્રવ્ય સ્વતંત્રપણે જ પરિણમે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી. આ માન્યતાને બરાબર દ્રઢ કરવી અને એમાં પછી ભગવાન આત્મા પોતે કઈ રીતે છે, અન્ય પદાર્થોથી પોતે જુદો પડે છે અને એનું કેવું સ્વરૂપ છે, એ માન્યતાને પહેલા તો ઉપદેશમાંથી ગ્રહણ કરવી, શાસ્ત્રો દ્વારા સમજવી અને તર્ક કરી અને પછી દ્રઢ કરવી. તર્ક કરવા, એના સંબંધી જવાબ મેળવવા અને પછી માન્યતાને દ્રઢ કરવી કે ના આમ જ છે, બીજી રીતે કોઈ રીતે નથી. અને પછી એ પોતાના સ્વરૂપના અનુભવ દ્વારા પ્રતીતિમાં લાવવી, એટલે પોતાનું જેવું સ્વરૂપ છે તેવું અનુભવવું, એનો પ્રતિભાસ થવો, એનું અવલોકન થવું અને સાથે એ વખતે જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાન થાય એ દ્વારા પોતે ભગવાન આત્મા જગતના સર્વ પદાર્થથી જુદો છે, ભિન્ન છે, એ પોતે જ જ્ઞાન કરનારો જ્ઞાતા છે એમ શ્રદ્ધા કરવી, એટલે નિશ્ચયથી સમ્યક દર્શન એટલે આત્મ અવલોકન પ્રતિભાસ, સામાન્ય પ્રતિભાસ અને એ વખતે રહેલું સામાન્ય જે સમ્યક જ્ઞાન, આત્માનું જ્ઞાન એમ સંકિત અને એવું સંકિત થતા જે શ્રદ્ધા થાય તે એને સમ્યક દર્શન કહીએ છીએ. એટલે એવી શ્રદ્ધા વિપરીત અભિનિવેશ વિનાની નિશ્ચયથી સંકિત એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપે શ્રદ્ધા થવી તે આ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લેવામાં આવ્યું છે. હવે પ્રશ્ન 159 એમાં કહે છે કે વિપરીત અભિપ્રાય રહિત શ્રદ્ધાન કરવું એમ કહેવાનું શું કારણ છે? આમાં વિપરીત અભિપ્રાય રહિત શ્રદ્ધાન જે લેવામાં આવ્યું તેમ કહેવાનું શું કારણ છે? ઉત્તરમાં કહે છે કે તત્વાર્થ શ્રદ્ધાન કરાવવાનો આશય માત્ર નિશ્ચય કરવો એટલું જ નથી, પણ ત્યાં એવો અભિપ્રાય છે કે જીવ અજીવને ઓળખી પોતાને તથા પરને જેમ છે તેમ માનવા, આશ્રવને ઓળખી તેને હેય માનવો, બંધને ઓળખી તેને અહિતરૂપ માનવો, સંવરને ઓળખી તેને ઉપાદેયરૂપ માનવો, નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું, મોક્ષને ઓળખી તેને પોતાનું પરમહિત માનવું, એ પ્રમાણે તત્વાર્થ શ્રદ્ધાનો અભિપ્રાય છે. તેનાથી ઊંધા અભિપ્રાયનું નામ વિપરીત અભિનિવેશ છે. સત્ય તત્વાર્થ શ્રદ્ધાન થતાં તેનો અભાવ થાય છે. એટલે વિપરીત અભિનિવેશની જે વાત કરી એનું કારણ અહીંયા દર્શાવ્યું કે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન શા માટે કરવું, વિપરીત અભિનિવેશ વિનાનું શ્રદ્ધાન એમ કેમ લેવામાં આવ્યું, તત્વાર્થ શ્રદ્ધાન એટલી જ વાત લીધી હોત તો ચાલી શકત કે કેમ? તો એની અહીંયા સ્પષ્ટતા આપી. કેમ કે તત્વાર્થ શ્રદ્ધાન કરવા પાછળનો આશય જીવે પોતે પોતાને પોતાના સ્વરૂપને ઓળખવાનો છે. જીવ પોતે પોતાના સ્વરૂપને યથાર્થ ઓળખે એટલે પોતાની યથાર્થ શ્રદ્ધા કરવાની છે, એટલે એની સાથે સંયોગમાં રહેલા અન્ય દ્રવ્યને પણ એણે જાણવા પડે અને એનાથી પોતે કઈ રીતે જુદો છે એ જાણીને પછી એવું ભેદ જ્ઞાન કરવું પડે કે હું ભગવાન આત્મા આ બીજા બધા જે છે એના કરતા જુદો છું, હું ચૈતન્ય છું, હું જ્ઞાન દર્શન કરી શકું છું, મારામાં જીવત્વ શક્તિ છે, મારામાં હિત અને અહિતને જાણવાની, સમજવાની અને એ રીતે પરિણમવાની શક્તિ છે, હું અનંત અનાદિ નિત્ય છું, સુખરૂપ છું, મારો સ્વભાવ આનંદ અને સુખનો છે, સમયે સમયે હું જ્ઞાન કરનાર છું. આ પ્રકારે એને શ્રદ્ધા થાય છે તો એવી શ્રદ્ધા વખતે અન્ય પ્રકારની શ્રદ્ધા નથી તે મહત્વનું છે. એ વખતે સાથે ને સાથે જો એને એમ પણ શ્રદ્ધા રહે કે ના, પૂતગળ પણ જ્ઞાન કરે છે, શરીર પણ જ્ઞાન કરે છે, શરીર દ્વારા પણ જ્ઞાન થાય છે, જો આવી વિપરીત શ્રદ્ધા રહે તો પછી એ પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકશે નહીં. એટલે વિપરીત શ્રદ્ધાને તેણે છોડવી જ પડે, અને વિપરીત શ્રદ્ધાને છોડવી છે એ માટે થઈ અને એ તત્વની શ્રદ્ધા કરે છે. વિપરીત શ્રદ્ધાને છોડી અને પોતાના સ્વરૂપમાં જવું છે. કેમ કે આ બધી શ્રદ્ધાની પાછળનું તાત્પર્ય શું છે? તો કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપને એણે પ્રગટ કરવું છે. તો શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું છે તો બધા પ્રકારેથી, બધી જ અપેક્ષાઓથી એણે વિચાર કરવો પડશે. એટલે નાસ્તિથી પણ એને વિચાર તો કરવો પડે. આસ્તિથી તો વાત એણે કરી કે હું કોણ છું, પણ નાસ્તિથી એ પણ એને સાથે સાથે સમજવું પડશે કે હું પૂતગળ રૂપે છું નહીં, હું અજીવ રૂપે નથી, મારામાં મૂર્તિકપણું નથી, જે કંઈ દેખાઈ રહ્યું છે એ હું ભગવાન આત્મા નથી. કેમ કે હું ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવું એવો પદાર્થ નથી, ઇન્દ્રિયો દ્વારા પ્રતીતિ થાય એવો પદાર્થ નથી. એટલે એ નાસ્તિ અપેક્ષાએ પણ એને વાત સમજવી તો પડશે. એટલા માટે અહીંયા એમ કહેવામાં આવ્યું કે વિપરીત અભિપ્રાય રહિત શ્રદ્ધાન કરવું. માત્ર એકલું શ્રદ્ધાન નહીં, પણ વિપરીત અભિપ્રાય જે હોય એ બધાને ટાળીને, જુદી જુદી માન્યતાઓ, ઊંધી માન્યતાઓ છે એ બધાને ટાળી અને એને એવી શ્રદ્ધા કરવી. તત્વાર શ્રદ્ધાન કરવાનો આશય માત્ર નિશ્ચય કરવો એટલું જ નથી, પણ ત્યાં એવો અભિપ્રાય છે કે જીવ અજીવને ઓળખી પોતાને તથા પરને જેમ છે તેમ માનવા. પોતે એટલે પોતાના નિજ સ્વરૂપની વાત છે, પોતે ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ છે, એને જેમ છે તેમ માનવો, અને આશ્રવને ઓળખી તેને હે માનવો. બધા તત્વની હવે અહીંયા વાત લઈ અને એક એક તત્વને લઈ એને દર્શાવ્યું છે કે આશ્રવ છે એને એ જ રીતે ઓળખવા. આનાથી આશ્રવ થાય છે એ વાત તો એ સમજ્યો છે કે આ આશ્રવ છે, પણ પછી એ આશ્રવને ઓળખીને એને હે રીતે માનવા કે આ આશ્રવો છે તે છોડવા લાયક છે, હવે આશ્રવ થવા ન જોઈએ. માત્ર એમ નહીં કે આ આશ્રવ છે એટલી વાતથી ચાલશે નહીં. કેમ કે શ્રદ્ધા છે તે શ્રદ્ધા એટલા માટે કરવાની છે કે એણે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. એટલે આશ્રવને ઓળખી તેને હે માનવા, એ જ પ્રકારે બંધને ઓળખી તેને અહિત રૂપ માનવો. એટલે શુભ બંધ છે તે સારો છે, પુણ્યનો બંધ છે તે સારો છે, એવી જે મિથ્યા માન્યતા છે એને છોડી એ અહિતરૂપ છે અને એ પ્રમાણે પછી પરિણમન કરવું, એ પ્રમાણે પછી પરિણમન કરવું, બંધને ઓળખી અને તેને અહિતરૂપ માનવો અને એ પ્રમાણે પરિણમન કરવું, સંવરને ઓળખી તેને ઉપાદેય રૂપ માનવો. સંવરનું સાચું સ્વરૂપ શું છે? તો કે નિર્વિકલ્પ દશાની અંદર પોતે પોતાના સ્વરૂપમાં ઠરી જાય ત્યારે સંવર થાય છે. એટલે કોઈ આશ્રવ થતા નથી અને બંધ પડતો નથી. એનું સ્વરૂપ એ રીતે સમજી અને ઉપાદેય રૂપ માનવું, એટલે કે એને પોતે કોઈ કર્તવ્ય હોય તો એક જ કર્તવ્ય છે એમ સમજવું કે હું પોતે ભગવાન આત્મા મારા જ્ઞાન દર્શનના ઉપયોગને મારા સ્વરૂપ તરફ લઈ જઉં અને ત્યાં જ હું રહી જઉં, એ સંવરની દશા છે, એ જ મારે કરવા જેવું છે. એટલે એ ઉપાદેય થયું, એમ ઉપાદેય રૂપ માનવું, સંવરનું સ્વરૂપ ઓળખી અને એમ ઉપાદેય રૂપ માનવું કે મારે કોઈ પણ જો કર્તવ્ય હોય તો એક જ કર્તવ્ય છે કે મારું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને મારે જાણી અને એ સ્વરૂપ તરફ મારા જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જઈ અને ત્યાં જ રહેવું, એ જ મારું કર્તવ્ય છે એમ ઉપાદેય કરવું. એટલે સંવરને ઓળખી તેને ઉપાદેય રૂપ માનવો, નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું. નિર્જરાનું સ્વરૂપ, સકામ નિર્જરાનું સ્વરૂપ બરાબર સમજવું કે જે સંયોગો આવે છે એ સંયોગો સાથે નહીં જોડાવાના કારણે જે સંયોગો આવ્યા એ પૂર્વના કર્મના ફળરૂપે આવ્યા છે, એટલે હવે એ કર્મની નિર્જરા થાય છે અને એ નિર્જરા થાય છે ત્યારે મને નવા કર્મ ન બંધાય એવી જાગૃતિ રાખવી, તો જ સાચા અર્થમાં સકામ નિર્જરા થાય. અન્યથા અકામ નિદ્રા તો સમયે સમયે થયા જ કરે છે, કોઈને કોઈ કર્મ ઉદયમાં આવે છે અને ખરી જાય છે, પણ એ જ વખતે બીજા નવા કર્મ બંધાઈ જાય છે, એટલે સાચા અર્થમાં નિદ્રા થતી નથી. કર્મનું બેલેન્સ તો એટલું જ રહી જાય છે, કોઈક વાર વધી પણ જાય છે. તો નિદ્રાના સ્વરૂપને બરાબર સમજવું કે સકામ નિદ્રા શું છે, હેતુ લક્ષ્મી નિદ્રા કોને કહેવાય, તો કે જે નિર્જરા થાય ત્યારે બીજા નવા કર્મ બંધાતા નથી એ નિર્જરાને સકામ નિર્જરા કહેવામાં આવે, સાચા અર્થમાં થયેલી નિર્જરા કહેવામાં આવે. અને એ કયા પ્રકારે છે, તો કે જ્યારે કર્મ ઉદયમાં આવે છે, સંયોગો પ્રાપ્ત થાય છે, એવા સંયોગો સાથે નહીં જોડાતા, અથવા તો અકસાય ભાવે અથવા તો મંદ કસાય ભાવે જોડાતા, એ વખતે એ કર્મોની નિર્જરા થાય છે અને નવા કર્મ બંધાતા નથી, અથવા તો અતિ અલ્પ પ્રમાણમાં બંધાય છે, અને એ હિતકર છે, એ હિતનું કારણ છે. એ પ્રમાણે મોક્ષને ઓળખી તેને પોતાનું પરમ હિત માનવું. મોક્ષનું સ્વરૂપ શું છે, તો કે આત્મા મુક્ત છે, અનાદિથી આત્મા મુક્ત જ રહ્યો છે, એને પુદ્ગળ રૂપે કર્મ અને રજકણોનો સંયોગ રહ્યો છે, એટલે કે કર્મ રજકણો એના સંયોગમાં રહ્યા છે અને એ રીતે મલિનતાની સાથે રહ્યો છે, પણ એમાં મલિનતા ક્યારેય વ્યાપી નથી. ભગવાન આત્માનું સ્વરૂપ તો શુદ્ધ જ છે, નિર્મળ જ છે, એ ક્યારેય બંધાયો નથી, એ મુક્ત છે, મુક્તિ સ્વરૂપ છે. અને એ મુક્ત સ્વરૂપ કેવું છે, તો એ મુક્ત સ્વરૂપ આનંદદાયક છે, એ સુખરૂપ સ્વરૂપ છે. એમના અનંત ગુણોનું પરિણમન જે થઈ રહ્યું છે તેમાં સુખ, આનંદ, શાંતિ, સંતોષ બધું પ્રગટ થાય છે, એવું જ ભગવાન આત્માનું સ્વરૂપ છે. અને એ મુક્ત સ્વરૂપ છે, એ જ મોક્ષની દશા છે. એવા મોક્ષનું સ્વરૂપ સમજી એની એ જ રીતે શ્રદ્ધા કરી અને એનો પુરુષાર્થ કરવો, એટલે મોક્ષને ઓળખી તેને પોતાનું પરમ હિત માનવું, એ પ્રમાણે તત્વાર્થ શ્રદ્ધાનો અભિપ્રાય છે. તેનાથી ઊંધા અભિપ્રાયનું નામ વિપરીત અભિનિવેશ છે. સત્ય તત્વાર્થ શ્રદ્ધાન થતાં તેનો અભાવ થાય છે, એટલે સાચી શ્રદ્ધા થતાં એ વિપરીત અભિનિવેશ હોય એનો અભાવ થાય છે. એટલે બંને વાતને અહીંયા લેવામાં આવી છે અને એનું તાત્પર્ય સમજી અને વિપરીત અભિનિવેશના અભાવરૂપ અને જેમ છે તેમ તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શનમ, જેવું સ્વરૂપ છે તેવી જ માન્યતા શ્રદ્ધા હોવી, એનું નામ સમકિત સમ્યક દર્શન છે. પ્રશ્ન 160. આવી વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધા કયા કાળે કરવા યોગ્ય છે? આ વિપરીત અભિનિવેશની વાત કરી અને વિપરીત અભિનિવેશ વિનાની શ્રદ્ધા, વિપરીત અભિપ્રાય વિનાની શ્રદ્ધા કયા કાળે કરવા યોગ્ય છે, ક્યારે કરવા યોગ્ય છે, ક્યારે કરવી જોઈએ? ઉત્તર આપ્યો છે કે વિપરીત અભિનિવેશ રહિત જીવ અજીવાદી તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે, હંમેશા કરવા યોગ્ય છે, હંમેશા એવી જ શ્રદ્ધા હોવી જોઈએ. એટલે ધર્મની માન્યતામાં શ્રદ્ધાની વાત છે, એ શ્રદ્ધા હંમેશા એમ જ હોય. કોઈ પણ કાર્ય કરતા મૂળ શ્રદ્ધા તો એમ જ હોય, ધર્મની વાત માટે આ શ્રદ્ધા, શાસ્ત્ર વાંચીએ, પુસ્તક વાંચીએ ત્યારે આ શ્રદ્ધા, અને પછી બાકીના સમયે બીજી શ્રદ્ધા, એમ હોય નહીં. એટલે કહે છે કે સદાકાળ કરવા યોગ્ય છે. વિપરીત અભિનિવેશ રહિત જીવ અજીવ આદિ તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. દરેક સમયે એમ લાગવું જોઈએ કે હું ભગવાન આત્મા જુદો છું અને આ જગતના બધા જ પદાર્થો મારાથી જુદા છે. મારી સાથે રહેલા સ્વજનો જે છે તે પણ મારાથી જુદા છે અને બધા ભગવાન આત્મા છે. બધા જીવ છે તે જીવ છે, એ ગમે તે પર્યાયમાં હોય, કીડીની પર્યાયમાં હોય, હાથીની પર્યાયમાં હોય, કે દેવની પર્યાયમાં, કે તિર્યંચની પર્યાયમાં હોય, ગમે તે પર્યાયમાં હોય, નારકીની પર્યાયમાં હોય, તો મનુષ્યની પર્યાયમાં હોય, પણ બધા જે જીવ છે તે જીવ જ છે અને અજીવ છે તે અજીવ છે. એ ગમે તે રૂપે હોય, એ બધા સ્કંદમાં એ ગમે તે પ્રકારે હોય, એ કોમ્પ્યુટર હોય, કાર હોય, ટેબલ હોય કે બેડ હોય, એ બધા પૂતગળ છે તે પૂતગળ જ છે. અને એ શ્રદ્ધા દરેક સમયે રહેવી જોઈએ. દરેક સમયે એમ જ હોવું જોઈએ કે આ બીજું જે દેખાઈ રહ્યું છે, રૂપી દેખાઈ રહ્યું છે, એ બધું પૂતગળ જ છે. એમાં એવી બુદ્ધિ ના આવે તો પછી એમાં ઇષ્ટપણું અને અનિષ્ટપણું લાગ્યા વિના રહેશે નહીં. આ સારું છે અને આ ખરાબ છે, એ સારું પણ નથી અને ખરાબ પણ નથી, એ માત્ર જ્ઞેય છે. એ શ્રદ્ધા રહેવી જોઈએ. એ દરેક જ્ઞેય તરીકે જણાવવું જોઈએ. એને બદલે એમાં ઇષ્ટ બુદ્ધિ અને અનિષ્ટ બુદ્ધિ જ્યાં સુધી થાય છે તો એનો અર્થ એ છે કે હજી વિપરીત અભિનિવેશ છે. પર પદાર્થમાં વિપરીત અભિનિવેશ હોય તો જ પછી એમાં સારું છે કે ખરાબ છે, સાચું છે કે ખોટું છે એમ થાય છે. અને એ અભિનિવેશ ખોટો છે, એ અભિપ્રાય ખોટો છે. એ પર પદાર્થ છે તે જ્ઞેય માત્ર છે, એ જ સાચો અભિપ્રાય છે, એ જ સાચો અભિનિવેશ છે. એટલે દરેક સમયે ડગલે ને પગલે જીવનમાં એ શ્રદ્ધા કરવા યોગ્ય છે. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધા એ સદાકાળ કરવા યોગ્ય છે. એ શ્રદ્ધા આત્માનું જ સ્વરૂપ છે. આ શ્રદ્ધા બહારથી આવતી નથી, કોઈના ઉપદેશ દ્વારા થતી નથી. એ શ્રદ્ધા આત્મામાંથી જ પ્રગટે છે. જેમ 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 મનન મંથન ચિંતવન અભ્યાસ થાય છે, જેમ 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 સ્વાધ્યાય થાય છે, જેમ 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 એ વાતનું રટણ થાય છે, તેમ તેમ એ શ્રદ્ધા આત્મામાંથી જ પ્રગટ થાય છે. શરૂઆતમાં પહેલા એ માન્યતાને સાંભળીને, વિચારીને, વાંચીને, તર્ક કરીને આપણે માનવાની હોય છે, દ્રઢતા કરવાની હોય છે. પણ પછીથી જ્યારે આત્માનું અવલોકન થાય છે અને જ્ઞાન થાય છે, એટલે કે સંકિત થાય છે, પછી એ શ્રદ્ધા અને દ્રઢ કરવાની જરૂર રહેતી નથી, એ સહજ થઈ જાય છે. પછી જીવના સ્વરૂપને અને જગતના સ્વરૂપને એને દરેક વખતે ભેદ જ્ઞાન કરીને જુદું પાડવું પડે અને હું આનાથી જુદો છું એવું કરવું પડતું નથી. એ આત્મામાંથી સહજ રીતે એ પ્રગટે છે કે આ બધાથી હું જુદો ભગવાન આત્મા છું, એ ભાવ રહે છે. ભલે ક્ષણિક કોઈ પણ પ્રકારના આવેગ આવે, કેમ કે અનાદિથી અનંત કાળથી જીવે એ જ કર્યું છે, રાગ દ્વેષ કર્યા છે, એટલે એને તરત જ એ ચાલ્યું જશે એમ નથી. પણ એને અંદરમાં રાગ દ્વેષ મોળા પડે છે, કેમ કે એ શ્રદ્ધાન છે તે આત્માનું છે અને એને અનુભવ દ્વારા પ્રગટ કર્યું છે, સંકિત થયું છે. તો પછી એને એ ગમે તેવા સંયોગો છે, એવા સંયોગો સાથે જ્યારે જોડાણ થાય છે તો ક્ષણિક એને રાગ કે દ્વેષ થાય, પણ તરત જ એ પાછો વળી જાય છે. એ પાછો વળવાનું કારણ એ છે કે એને જે શ્રદ્ધા થઈ છે તે બરાબર થઈ છે. અને એ શ્રદ્ધા બરાબર થઈ છે એટલે કે એને અંતરમાંથી થઈ છે, આત્મામાંથી થઈ છે. એ શ્રદ્ધા ગુણ છે તે આત્માનો ગુણ છે, અને એ આત્માના શ્રદ્ધા ગુણનું પરિણમન હવે બરાબર થઈ રહ્યું છે, સમ્યક પ્રકારે થઈ રહ્યું છે, જેમ થવું જોઈએ તેમ થઈ રહ્યું છે. એટલે એવી સમ્યક શ્રદ્ધા થતા ચોથા ગુણસ્થાનની સ્થિતિ થાય છે. એટલે અહીંયા કહે છે કે એ શ્રદ્ધા આત્માનું જ સ્વરૂપ છે, ચોથા ગુણસ્થાનથી જ તે પ્રગટ થાય છે. ચોથું ગુણસ્થાન આવે છે, સંકિત થાય છે, એટલે ચોથું ગુણસ્થાન કહેવાય છે. એને અવિરતિ સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. પણ એમાં અવિરતિ નથી, એમાં પણ ચારિત્ર તો છે જ, અવિરતિ એટલે ચારિત્ર વિનાનું, એમાં પણ ચારિત્ર છે. એ વખતે પણ એ શ્રદ્ધાન થાય છે ત્યારે પણ અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી જાય છે, એટલે કે અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ. એ ચારે ચાર જે અનંતાનુબંધી છે તે ક્રોધ માન માયા લોભ એ જાય છે. પછી હવે એને અનંત બંધ કરાવે, અનંત અનુબંધ કરાવે એવા ક્રોધ માન માયા અને લોભ રહેતા નથી, એની દ્રષ્ટિ બદલાય છે, એને સમ્યક્ત્વના આઠ ગુણ પ્રગટ થાય છે. એટલે એ બધું એ ચારિત્ર છે અને એમાં એ દોષને ટાળે છે, 25 પ્રકારના દોષ છે એને ટાળે છે, એટલે એને સમકિત આચરણ ચારિત્ર હોય છે, સમ્યક્ત્વ આચરણ ચારિત્ર પણ હોય છે. એટલે અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહેવાય છે, પણ ખરા અર્થમાં જોઈએ તો એને પણ એ વખતે ચારિત્ર તો છે. તો એવી એ ચોથા ગુણસ્થાનની સ્થિતિ છે. એટલે ચોથા ગુણસ્થાનથી જ એ શ્રદ્ધા એ જ પ્રકારે પ્રગટ થાય છે, વિપરીત અભિનિવેશ ચાલ્યો જાય છે અને એને પછી ભેદજ્ઞાન કરવાની જરૂર નથી, એને સમયે સમયે એને ભેદજ્ઞાન વર્તે છે, એની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, હું આત્મા આથી આ બધાથી જુદો છું, આનાથી જુદો છું, હું આત્મા છું અને આનાથી જુદો છું, એવું ભેદજ્ઞાન દરેક વખતે યાદ કરીને કરવું પડતું નથી, એને એ સહજ થઈ જાય છે, એને એ સહજ થઈ જાય છે. એટલે ચોથા ગુણસ્થાનથી જ તે પ્રગટ થાય છે અને તે નિરંતર ચાલુ રહી સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદભાવ રહે છે. પોતે જે શ્રદ્ધા પ્રગટ કરી છે એ પોતાના આત્માના અનુભવ દ્વારા પ્રગટ કરી છે, એટલે હવે એ શ્રદ્ધા પછી એમ જ રહે છે, એ શ્રદ્ધા બદલાતી નથી. સમ્યક શ્રદ્ધા થઈ છે, સાચી શ્રદ્ધા થઈ છે તો એ શ્રદ્ધા જ રહે છે, એ શ્રદ્ધા પછી બદલાઈ જતી નથી, કોઈ પ્રકારે એમાં ફેર પડી જતો નથી. એટલે એ ક્યાં સુધી હોય, તો કે એ સિદ્ધ અવસ્થા પ્રગટ કરે ત્યારે પણ એ જ સાચી શ્રદ્ધા જ હોય, એને સમકિત તો એમ જ હોય. એટલે અહીંયા કહે છે કે નિરંતર ચાલુ રહી સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદભાવ રહે છે. માટે નિશ્ચય સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનથી પ્રગટ થાય છે અને તેના ઉપરના બધા ગુણસ્થાનમાં તથા સિદ્ધ ભગવંતોમાં સદાય રહે છે એમ સમજવું. એટલે વિપરીત અભિનિવેશ રહિત સમ્યક શ્રદ્ધા એ પછી હંમેશ માટે રહે છે. ચોથા ગુણસ્થાને એક વખત પ્રગટ થાય છે પછી એ શ્રદ્ધા હંમેશ માટે રહે છે. એ શ્રદ્ધા શું છે એ વાત આપણે પહેલા કરી છે. હવે અહીંયા પ્રશ્ન છે 161માં, એમાં કહે છે કે તત્વાર્થ સૂત્રમાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ કહ્યું, જે સૂત્ર મૂક્યું બીજું સૂત્ર છે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો એ નિશ્ચય સમ્યક દર્શન છે કે વ્યવહાર સમ્યક દર્શન છે? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એટલે તત્વની શ્રદ્ધા, એ શ્રદ્ધા એ કેવું સમ્યક દર્શન છે, એ નિશ્ચય સમ્યક દર્શન છે કે વ્યવહાર સમ્યક દર્શન છે? અહીંયા ઉત્તર આપ્યો છે કે તે નિશ્ચય સમ્યક દર્શન છે અને તે સિદ્ધ અવસ્થામાં પણ સદાય રહે છે, માટે તેને વ્યવહાર સમ્યક દર્શન માની શકાય નહીં. આ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી ઉત્તર લેવામાં આવ્યો છે. પણ ગુરુદેવે આના વિશે ઘણી સ્પષ્ટતા કરી છે કે ઉમાસ્વાતીજીએ જે સૂત્ર આપ્યા, પહેલું સૂત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણાની મોક્ષ માર્ગ, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ રૂપે જ મોક્ષ માર્ગ છે, એ પણ નિશ્ચયની વાત કરી છે. અને ત્યાર પછીથી જે બીજી વાત, બીજું સૂત્ર જે કહ્યું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો એ પણ નિશ્ચય સમ્યક દર્શનની જ વાત કરી છે, એમાં વ્યવહાર સમકિતની વાત નથી, એમાં નિશ્ચય સમકિતની જ વાત છે. જો નિશ્ચય સમકિત હોય તો જ પેલું વ્યવહાર સમકિત હોય, એટલે નિશ્ચય સમકિતની જ વાત છે, નહીતર અન્યથા એ વ્યવહાર સમકિતને વ્યવહાર સમકિત પણ કહેવાય નહીં. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, એને જો આપણે સમકિત કહેતા હોય તો સાથે એ નિશ્ચય સમ્યક દર્શન હોય તો જ એને વ્યવહારથી કહી શકાય, જો નિશ્ચય નથી તો એને વ્યવહાર પણ કહેવામાં આવતો નથી. બીજી રીતે પણ વાત ઘણી સ્પષ્ટ કરી છે કે અનુભવ વિનાની શ્રદ્ધા છે તે સાચી શ્રદ્ધા હોઈ શકે નહીં, એ માત્ર ધારણા જ્ઞાન કહેવાય. તમે માહિતી મેળવો છો પણ તમે એનો અનુભવ નથી કર્યો ત્યાં સુધી એ માહિતીમાં તમે ફેરફાર કરવાના, બીજા કોઈક અન્ય પ્રકારે માહિતી આપશે તો તમે એ માહિતીનો પણ સ્વીકાર કરશો. એટલે વિપરીત માન્યતા અને એમાં સ્થાન છે. વિપરીત માન્યતા તમે એમાં એનો સ્વીકાર કરશો તો એવી વિપરીત માન્યતા અને સ્થાન ન મળે, એનો અવકાશ ન રહે, એટલા માટે એને નિશ્ચય સંકિત છે એમ કહેવામાં આવ્યું. ગુરુદેવે એને એ નિશ્ચય સંકિત છે એમ કહ્યું છે. એના દ્વારા જણાવવું એ છે કે સાચી શ્રદ્ધા પ્રગટ થઈ છે, અને સાચી શ્રદ્ધા એટલે કે પોતાનું સ્વરૂપ જગતના બધા જ પદાર્થોથી ભિન્ન છે અને કેવું સ્વરૂપ છે એ પણ એમાં આવી જાય છે. કેમ કે શુદ્ધ સ્વરૂપ છે એ વાત જો અંદર ના આવતી હોય તો પછી જુદો કેવી રીતે પડશે? પોતાનું જે સ્વરૂપ છે શુદ્ધ કયા પ્રકારે કઈ રીતે, એ વાત ના આવતી હોય તો અન્ય પદાર્થોથી જુદો પણ પડે નહીં, એટલે એમાં એ વાત પણ આવી જાય છે. એટલે એક અનુભવ વિના શુદ્ધ સ્વરૂપ નો અંશે અનુભવ નથી થતો ત્યાં સુધી એ ખ્યાલમાં ક્યાંથી આવે? એટલે એ શ્રદ્ધા છે તે નિશ્ચયથી છે, એટલે એ નિશ્ચય સમ્યક દર્શન છે, એને વ્યવહાર સમ્યક દર્શન નથી કહેવું. પણ એ વખતે સાથે પછી વ્યવહાર સંકિત હોય છે, એકલું નિશ્ચય સંકિત છે ને. કહેવું અહીંયા એ છે કે તત્વાર શ્રદ્ધાનામ સમ્યક દર્શન એ જે વાત લેવામાં આવી છે નિશ્ચય સંકિતની વાત છે, અને નિશ્ચય સંકિત હોય તો સાથે પછી વ્યવહાર સંકિત હોય જ, પછી એ વ્યવહાર સંકિત હોય. વ્યવહાર સંકિતમાં શું થાય તો કે જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કે છ દ્રવ્યની શ્રદ્ધા, નવતત્વની યથાર્થ શ્રદ્ધા જે છે એ ભેદરૂપે શ્રદ્ધા છે. એક પછી એક વિષયને આપણે લઈ અને એનો વિચાર કરીએ છીએ એવી ભેદરૂપ શ્રદ્ધા છે. જ્યારે નિશ્ચય શ્રદ્ધા છે એ એક રૂપે પોતાના સ્વરૂપની જે શ્રદ્ધા છે, હું આ છું અને એ રીતે પોતે પરિણમી જાય છે, એ નિશ્ચય સંકિત છે. એટલે એમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન બંને આવે છે, અને પરિણમન એટલે અંશે ચારિત્ર પણ એમાં આવી જાય છે. એ નિશ્ચય છે, એમાં અભેદ શ્રદ્ધા છે, એમાં ભેદ પડતો નથી, પોતે પોતાના સ્વરૂપે પરિણમે છે, એમાં કોઈ ભેદ રહેતો નથી, કોઈ વિકલ્પ રહેતો નથી, એ નિશ્ચય શ્રદ્ધા થાય છે. એવું પરિણમન થાય છે એટલે જે શ્રદ્ધા થાય છે તે નિશ્ચય શ્રદ્ધા થાય છે. અને એ સિદ્ધ અવસ્થામાં પણ સદાય રહે છે. એ જે અહીંયા વાત કરી એ વાત બરાબર છે, એમ જ હોય. સિદ્ધ ભગવાન પોતે પોતાના સ્વરૂપે જો પરિણમી રહ્યા હોય તો એ વખતે એમને ભેદ કરીને શ્રદ્ધા કરવાનો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એક પછી એક બધા વિષયોને લઈ અને પછી એની શ્રદ્ધા કરવીને સમજવું એવું તો છે જ નહીં. તો એમને પણ એ જો એ નિશ્ચય સંકિત હોય એ જ સદાય રહે, એટલે એ નિશ્ચય સંકિત જ હોવું જોઈએ. એમની શ્રદ્ધા એ જ હોય કે પોતે પોતાના સ્વરૂપે પરિણમે છે, એટલે એ નિશ્ચય સંકિત છે, વ્યવહાર સંકિત નથી. હવે પ્રશ્ન 162. પિર્યંચ આદિ જે અલ્પ જ્ઞાન વાળા છે તેને અને કેવળી તથા સિદ્ધ ભગવાનને નિશ્ચય સમ્યક દર્શન સમાન જ હોય છે? પ્રશ્ન અહીંયા કર્યો છે કે તિર્યંચ આદિ જે અલ્પ જ્ઞાન વાળા છે તેમને જ્ઞાનનો એટલો ઉઘાડ નથી એવા તિર્યંચને, એને તિર્યંચમાં પચેન્દ્રી સંજ્ઞીને હોય, બીજાને નથી હોતું, એટલે તિર્યંચ આદિ જે અલ્પ જ્ઞાન વાળા છે તેને અને કેવળી તથા સિદ્ધ ભગવાનને નિશ્ચય સમ્યક દર્શન સમાન જ હોય છે? ઉત્તર આપ્યો છે હા, સમાન જ હોય છે. શેની વાત છે? સમ્યક દર્શનની વાત છે, સમ્યક દર્શનની એટલે શ્રદ્ધાની વાત છે. અહીંયા શ્રદ્ધાની વાત તો કે શ્રદ્ધા સમાન જ હોય છે, તો બરાબર છે. હા, તિર્યંચ અને કેવળી ભગવાનમાં જ્ઞાન આદિકની હીનતા અધિકતા હોવા છતાં જ્ઞાનનો ઉઘાડમાં ફેર છે. તિર્યંચને જ્ઞાનનો એટલો ઉઘાડ નથી, એમાં હીનતા છે. અને કેવળી ભગવાનનો જ્ઞાનનો ઉઘાડ તો પૂર્ણપણે ઉઘાડ છે, એમને તો કેવળ જ્ઞાન છે એટલે એમાં પૂર્ણતા છે. છતાં તેમના સમ્યક દર્શન તો સમાન જ કહ્યું છે, તેમનામાં સમ્યક દર્શન તો સમાન જ કહ્યું છે, તેમનામાં સમ્યક દર્શનમાં કોઈ ફેર નથી. એટલે એનો અર્થ એ છે કે જે શ્રદ્ધા છે કે હું આત્મા, મારું આ સ્વરૂપ, એ જે હું આત્મા છું, જે એવી શ્રદ્ધા, જે અવલોકન પહેલો પ્રતિભાસ જે કહીએ છીએ કે આ આત્મા, એવું અવલોકન રૂપે જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા બરાબર છે, એ બંનેમાં સમાન છે કે આ આત્મા, એવું જે અવલોકન, હું આ એવું જે અવલોકન જે છે, પહેલો પ્રતિભાસ જે છે એની વાત છે, એ પ્રતિભાસ જે છે એની શ્રદ્ધા જે છે એ બરાબર છે, એ તો બરાબર છે. પણ પછી જ્ઞાનની વાત લેવા બેસીએ તો વિશેષતાથી જે જ્ઞાન છે એ જેમ 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 એના ગુણસ્થાન આગળ વધતા જાય તેમ 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 એમાં ફેર પડતો જાય. અને તિર્યંચને એ પછી જ્ઞાનની અપેક્ષાએ જોવા જઈએ તો એમાં હીનતા છે, એમાં ઘણી હીનતા છે. એટલે એ જ્ઞાનની વાત નથી, પણ જે પેલો પ્રતિભાસ જે છે કે હું આત્મા અને બીજાથી જુદો, એવા એવો જે ભાવ, હું આત્મા છું અને બીજાથી જુદો છું એવો જે ભાવ, સામાન્ય પ્રતિભાસ, સામાન્ય અવલોકન પોતાના સ્વરૂપનું થવું, પછી એને ભલે એને શબ્દોમાં એ મૂકી નથી શકતો, એને જ્ઞાનની રીતે નથી વર્ણવી શકતો કે જ્ઞાનમાં એને નથી બીજું કંઈક ખ્યાલ આવતું વધારે, એ વાત જુદી છે, એની વાત અહીંયા નથી લેવી. પણ અહીંયા તો જે અનુભવમાં આવવો, પોતાનું સ્વરૂપ અનુભવાવું બીજાથી જુદું ભિન્ન, એ અપેક્ષાએ વાત પૂછી છે અહીંયા કે એ કેવું હોય છે. તો કે એ બંનેને સમાન છે, તિર્યંચનું પણ એવું છે અને મનુષ્યનું પણ એવું છે અને કેવળી ભગવાનનું પણ એવું છે. ચોથા ગુણસ્થાનથી તેરમા ગુણસ્થાન સુધી હોય કે ચૌદમા સિદ્ધ ભગવાન, બધાનું એ તો એ પ્રમાણે જ છે, કેમ કે આત્મા બધાના સરખા જ છે, આત્મા બધાના સરખા છે એટલે એ પ્રમાણે જ હોય, એવી જ શ્રદ્ધા હોય. એટલે અહીંયા કહ્યું કે તિર્યંચ અને કેવળી ભગવાનમાં જ્ઞાન આદિકની હીનતા અધિકતા હોવા છતાં તેમનામાં સમ્યક દર્શન તો સમાન જ કહ્યું છે. જેવું સાત તત્વોનું શ્રદ્ધાન છદ્મસ્તને હોય છે તેવું જ કેવળી તથા સિદ્ધ ભગવાનને પણ હોય છે. છદ્મસ્તને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે, તેમ કેવળી અને સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. બંનેને સ્વરૂપની પ્રતીતિ તો આત્માની જે પ્રતીતિ એ તો સરખી જ છે, પણ જ્ઞાનનો ક્ષયોપશમ, જ્ઞાનનો ઉઘાડ જુદો છે. એના પછી બીજી વાત લીધી છે કે મૂળભૂત જીવ આદિનું સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્તને હોય, મૂળભૂત જીવ આદિ સ્વરૂપનું શ્રદ્ધાન એટલે બધા તત્વોનું, બધા જ દ્રવ્યો, છ દ્રવ્યોની શ્રદ્ધા એના સ્વરૂપની વાત કરે છે. એટલે કે મૂળભૂત જીવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્તને હોય છે તેવું જ કેવળીને તથા સિદ્ધ ભગવાનને હોય છે. ત્રીજું કહે છે કે કેવળી સિદ્ધ ભગવાન રાગ આદિ રૂપ પરિણમતા નથી અને સંસાર અવસ્થાને ઈચ્છતા નથી, તે આ શ્રદ્ધાનું જ બળ જાણવું. કેવળી ભગવાનને પણ સમ્યક દર્શન હોય છે એમ જે જણાવવું છે ને, એને માટે આ વાત લીધી છે, એમાંથી વાત લીધી છે. એમાં વાત એ જણાવી છે કે કેવળી ભગવાનને કે પછી કે સંકિતનો ક્યાં સવાલ રહ્યો, ક્યાં સંકિત હોય એમને, તો ના શ્રદ્ધા તો પછી એમને એમ રહે જ, નહીં તો જો એ શ્રદ્ધા જો બદલાઈ ગઈ હોય અથવા એ શ્રદ્ધા ન હોય તો પછી એ પણ ફરી પાછા એ સંસારને ઈચ્છે, પણ એ સંસારને ઈચ્છતા નથી, કેમ કે એ શ્રદ્ધા તો રહી જ છે કે એ જગતના બધા જ પદાર્થોથી ભિન્ન પોતે ત્રણેય કાળ શુદ્ધ છે. એ શ્રદ્ધા તો એમની એમ જ રહે છે, એ શ્રદ્ધા એ બદલાતી નથી. એટલે અપેક્ષાથી અહીંયા એ વાત પણ લીધી છે. એના પછી છે પ્રશ્ન 163, એમાં કહે છે કે બાહ્ય સામગ્રી અનુસાર સુખ દુઃખ છે એ માન્યતા ખરી છે? બાહ્ય સામગ્રી અનુસાર સુખ અને દુઃખ છે એ માન્યતા ખરી છે? ઉત્તર આપ્યો છે કે ના, પરદ્રવ્ય રૂપ બાહ્ય સામગ્રી અનુસાર સુખ દુઃખ નથી. પરદ્રવ્ય બાહ્ય સામગ્રી એના અનુસાર સુખ ને દુઃખ નથી. સુખ દુઃખ કઈ રીતે છે? તો પછી સુખ દુઃખ કયા પ્રકારે છે? બાહ્ય સામગ્રી અનુસાર સુખ દુઃખ નથી તો પછી સુખ દુઃખ કયા પ્રકારે છે? પરદ્રવ્યરૂપ બાહ્ય સામગ્રી અનુસાર સુખ દુઃખ નથી, પણ કસાયથી ઈચ્છા ઉત્પન્ન થાય તથા ઈચ્છા અનુસાર બાહ્ય સામગ્રી મળે અને કંઈક કસાય ઉપસંવાથી આકુળતા ઘટે ત્યારે સુખ માને છે, તથા ઈચ્છા અનુસાર સામગ્રી ન મળતા કસાય વધવાથી આકુળતા વધે ત્યારે દુઃખ માને છે. પણ અજ્ઞાની માને છે કે મને પરદ્રવ્યના નિમિત્તથી સુખ દુઃખ થાય છે, પણ એમ માનવું એ ભ્રમ જ છે. વસ્તુમાં સુખ નથી કેવું એ છે. અજ્ઞાની ભલે એમ માને કે એ પરદ્રવ્ય પર વસ્તુ મળી છે, એ વસ્તુને લીધે થઈને મને સુખ થયું, અથવા તો કોઈ અણગમતી વસ્તુ નથી, જે ગમતી ઈચ્છિત વસ્તુ નથી, અનિચ્છનીય વસ્તુ છે, એ મળવાથી દુઃખ થાય છે, પણ એ ભ્રમ છે, એ ભ્રમ છે. કેમ કે વસ્તુ સુખ કે દુઃખ આપનારી નથી. એ વસ્તુમાં સુખ દુઃખ છે, એનાથી મને સુખ થાય છે કે દુઃખ થાય છે એવું પહેલા માન્યતામાં લીધું છે, એવું માન્યતામાં લીધું છે એટલે એનાથી સુખ કે દુઃખ થાય છે. એકનો એક પદાર્થ બે વ્યક્તિઓને એક સરખું સુખ આપતો નથી. એકનો એક પદાર્થ એક વ્યક્તિને સુખનું કારણ બને છે, બીજી વ્યક્તિને એ દુઃખનું કારણ બને છે. એટલે જો પરદ્રવ્યના સંયોગથી સુખ થતું હોય તો બધાને સુખ સરખું થવું જોઈએ. એક જ પદાર્થ દ્વારા બધા જને એક સરખું સુખ થવું જોઈએ, પણ એમ તો બનતું નથી. એક વસ્તુ એકને માટે આનંદ છે, પણ એની એ જ વસ્તુ બીજાને માટે એટલા આનંદનું કારણ બનતી નથી. અને ક્યારેક એવું પણ હોય કે એ જ વસ્તુ બીજાને માટે કે ત્રીજાને માટે તો એ દુઃખનું કારણ પણ બને. એટલે એની માન્યતા કયા પ્રકારે છે એ પ્રમાણે જ એમાંથી એને સુખ દુઃખનો આભાસ થાય છે, એ વાત અહીંયા કરી છે. એટલે અહીંયા કહે છે કે પરદ્રવ્ય રૂપ બાહ્ય સામગ્રી અનુસાર સુખ દુઃખ નથી. સામગ્રી વધારે છે, ઓછી છે, અથવા અમુક પ્રકારની છે, એમાં કોઈ સુખ કે દુઃખ એ પ્રમાણે નથી. પણ કસાયથી ઈચ્છા ઉત્પન્ન થાય છે, એને રાગ દ્વેષ થાય છે એટલે ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને એની ઈચ્છા અનુસાર જયારે સામગ્રી એને મળે છે તો એને સુખ નો આભાસ થાય છે, અને ઈચ્છા અનુસાર નથી મળતી તો એને દુઃખ લાગે છે. એની ઈચ્છા અનુસાર મળે છે તો એને સુખ લાગે છે, કેમ કે એને ઈચ્છામાં એમ રાખ્યું છે કે આનાથી મને સુખ છે, અને એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી છે, અને એ પ્રાપ્ત થાય છે એટલે એને સુખ લાગે છે. અને કંઈક કસાય ઉપસંવાથી આકુળતા ઘટે ત્યારે એ સુખ માને છે. વસ્તુનો સંયોગ ઈચ્છ્યો હતો અને એ વસ્તુનો સંયોગ થાય છે એટલે આકુળતા ઘટી જાય છે. વસ્તુ જોઈએ છે, જોઈએ છે, લાવવી છે, લાવવી છે, મેળવવી છે, પ્રાપ્ત કરવી છે, એમ ખૂબ આકુળતા થઈ હતી, અને પછી એ વસ્તુ મળે છે, એ વસ્તુ મળે છે એટલે આકુળતા ઘટે છે. વસ્તુ કંઈ સુખ આપે છે એમ નહીં, પણ વસ્તુની પ્રાપ્તિ કરવા માટે જે આકુળતા હતી એ આકુળતાનો અંત આવે છે. કેમ કે વસ્તુ મળી છે, પદાર્થ મળ્યો છે, જેની ઈચ્છા ઘણી કરી હતી, ઘણા સમયથી કરી હતી, અને પછી જયારે મળે છે એટલે આકુળતાનો અંત આવે છે, એટલે એને એ સુખ માને છે. પણ એનાથી ઉલટું એમ થાય કે જો ઈચ્છા અનુસાર સામગ્રી નથી મળતી તો આકુળતા વધી જાય છે, આકુળતા ઘણી વધી જાય, અને આકુળતા ઘણી વધી જાય એટલે એને દુઃખ અનુભવાય છે. વસ્તુ સાથે જે એકત્વ પણ કર્યું છે એ સુખ દુઃખનું કારણ થાય છે. જેટલી એકતા બુદ્ધિ પદાર્થમાં કરવામાં આવે છે એટલા સુખ દુઃખનું કારણ થાય છે. શરીરમાં વેદનીય કર્મને લીધે થઈ અને દુઃખ આવે અને ભોગવવું પડે, રોગ આવે કે બીમારી આવે કે તકલીફ થાય શરીરમાં, ભોગવવી પડે, એના વિશે ગુરુદેવે ખૂબ સ્પષ્ટતા કરી છે. ગુરુદેવે કહે છે કે એ કેટલા પ્રમાણમાં વેદનીયને લીધે થઈ અને તમારે ભોગવવાનું થાય, તો કે જેટલા પ્રમાણમાં શરીરમાં એકત્વ બુદ્ધિ છે, મારા પણ છે તેટલા પ્રમાણમાં. મુનિઓને શરીર સાથે એકત્વ બુદ્ધિ છૂટી ગઈ છે એટલે મુનિઓને પણ એવા રોગ આવે કે શરીર સંબંધી તકલીફ ઊભી થાય તો એમને કંઈ એવું દુઃખ થતું નથી. વેદનીય કર્મ ઉદયમાં આવ્યું છે અને શારીરિક પીડા થાય છે, છતાં પણ એ શારીરિક પીડાને મુનિ પોતાથી જુદી સમજે છે, જુદી અનુભવે છે, અને એવું જ એમને દ્રષ્ટિમાં આવે છે. શારીરિક પીડા જે થઈ રહી છે એનાથી એ પોતે પોતાને ભિન્ન જુએ છે કે હું ભગવાન આત્મા આનાથી જુદો છું. એમને શરીર સાથે એકત્વ બુદ્ધિ નથી તો એમને એ તકલીફ આપતું નથી, તો એ દુઃખ થતું નથી. દેખાય છે, વેદનીય કર્મનો ઉદય છે, બધું જ દેખાય છે, છતાંય એને એ પોતાથી ભિન્ન સમજે છે. એટલે વસ્તુ સાથે એનો સંબંધ નથી, પણ એકત્વ બુદ્ધિ કેટલી કરવામાં આવે એની સાથે એનો સંબંધ છે. આના વિશે આપણે ફરીથી પાછો થોડો વધારે વિસ્તાર આવતી વખતે સ્વાધ્યાયમાં કરીશું. આ બહુ મહત્વની વસ્તુ છે. સુખ દુઃખ સંબંધી પણ આના ઉપરથી વધારે વિસ્તાર કરીશું, એકત્વ બુદ્ધિ સંબંધી પણ વધારે વિસ્તાર કરીશું. તો આજે કોઈ ખાસ પ્રશ્ન હોય તો લઈએ, અન્યથા આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. હા બોલો. હા બોલો ભરતજી. છ જીવની કાયની વાત જે છે ને, છ જીવની કાય એ ચારિત્રની વાત છે. એમાં ચારિત્ર, સમ્યક ચારિત્ર, એ સમ્યક ચારિત્ર. આત્માનું જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. છ જીવની કાયની શ્રદ્ધાની વાત કરીએ એટલે એમાં ચારિત્રની વાત આવે છે કે છ જીવની કાયની શ્રદ્ધા રૂપ ચારિત્ર છે એમ. એ ચારિત્ર માટે એ લેવામાં આવ્યું છે. એટલે છ જીવની કાય તમે માનો છો તો પછી છ પ્રકાર એ તમે જે જીવ જ્યાં જ્યાં માન્યા છે એ જીવની હિંસા ન થાય, એ જીવની હિંસા ન થાય એવો ભાવ જે છે એ ચારિત્રમાં લીધું છે. ત્યાં એ જે નિશ્ચય ચારિત્ર જે છે ને એ છ જીવની કાય ને એ ચારિત્ર તરીકે કહ્યું છે. અને એ ચારિત્ર તરીકે એમાં જે કહેવામાં આવ્યું છે એની પાછળનું કારણ એ છે કે છ જીવની કાય તો આપણે વર્ણન તરીકે વર્ણવી નાખીએ કે છ પ્રકારે આ જીવની કાય છે જ, પણ એ વર્ણન નથી. એ ખરેખર જોવા જઈએ તો એમ માનવું, ત્યાં જીવ માનવો, એટલે જીવ માનવો એટલે પછી એની હિંસાનો ભાવ જ ના આવવો અને એ રીતે જ પરિણમન થવું. તો પછી છ પ્રકારનો જો વિચાર કરવા બેસે તો એ ક્યારે થાય? તો કે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે તો. કેમ કે વિકલ્પ રૂપે પણ ન થાય, એમાં વિકલ્પ રૂપે પણ એની હિંસા નો ભાવ આવે નહીં. પછી વિકલ્પ રહિત દશા થાય ત્યારે, એટલે એ ચારિત્રમાં લીધું છે એ વાત. હવે શ્રદ્ધાની વાતની તમે જે કહ્યું તો શ્રદ્ધામાં વ્યવહાર શ્રદ્ધા એટલે વ્યવહાર સંકિત જે છે એ આપણે એ રીતે કહીએ છીએ કે નવ તત્વની શ્રદ્ધા અથવા તો સાત તત્વની શ્રદ્ધા અને સાચા દેવગુરુની શ્રદ્ધા. હવે નવ તત્વની શ્રદ્ધા લઈએ એટલે એમાં પહેલા બે તત્વ બોલીએ ને એટલે બધા જ તત્વો આવી જાય કે જીવ અને અજીવ, એટલે અજીવમાં પાંચ આવે એટલે એ રીતે એમાં છ છ દ્રવ્ય આવી જાય. એટલે છ દ્રવ્યની શ્રદ્ધા એ નવ તત્વની શ્રદ્ધામાં આવી જાય. પણ આ શ્રદ્ધા છે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને નવતત્વની શ્રદ્ધા છે, એ શ્રદ્ધા આપણે એક પછી એક લઈએ છીએ, તેનું વર્ણન કરીને જે સમજીએ છીએ એ પ્રકારની એ શ્રદ્ધા થઈ. એમાં આત્મામાં જઈને અનુભવવાની વાત નથી એટલે એ વ્યવહાર સંકિત કહ્યું, એટલે એને વ્યવહાર સંકિત કહ્યું. અને બરાબર, અને એવું વ્યવહાર સંકિત જે છે તમને જે શ્રદ્ધા અત્યારે થઈ છે એ શ્રદ્ધા વ્યવહાર સંકિત નો એની ઉપર આપણે લેબલ મારવું હોય કે આ વ્યવહાર સંકિત છે એની ઉપર સિક્કો પાડવો કે આ વ્યવહાર સંકિત, એવું ક્યારે કરી શકાય? તો કે જો સાથે નિશ્ચય સંકિત હોય તો એને વ્યવહાર સંકિત કહેવાય. નિશ્ચય સંકિત નથી અને માત્ર એટલી શ્રદ્ધા છે તો એ શ્રદ્ધાને વ્યવહાર સંકિત નથી કહેતા. એટલા માટે નથી કહેતા કે એ શ્રદ્ધા તમારી હજી બદલાઈ શકે, અનુભવ નથી ને એટલે તમે બદલાઈ શકો. તો કે અનુભવ દ્વારા તમે એ માન્ય કરો તો પછી એ બદલાય નહીં, પછી એને વ્યવહાર સંકિત કહેવાય. તો કે નિશ્ચય સંકિત સાથે હોવું જોઈએ. તો નિશ્ચય સંકિત એટલે અનુભવ, અને અનુભવમાં એ છ દ્રવ્ય કે નવ તત્વ એ અનુભવમાં કઈ રીતે આવે છે? તો કે પોતે પહેલા પોતાના સ્વરૂપનો અનુભવ જ્યારે એ કરે છે ત્યારે એને આત્માનું સ્વરૂપ કે આ આત્મા એમ એને અનુભવાય છે. અને એ અનુભવાય છે આત્મા પોતે, એટલે અનુભવાય એટલે બીજાથી જુદો છે એમ પણ અનુભવાય. બીજાથી એ જુદો છે, જગતના બધા પદાર્થોથી ઉપર તરતો એવો એ અનુભવનો વિષય છે, આખી વસ્તુ જુદી છે. પણ એવું એને અનુભવાય છે એટલે એ પોતાનું સ્વરૂપ એને એ વખતે અનુભવાય છે. અને પોતાના સ્વરૂપ અનંત ગુણોની પર્યાયનો એને આસ્વાદ આવે છે, એ આનંદ રૂપે આસ્વાદ આવે છે. આવું થાય છે એટલે પછી જે પેલી શ્રદ્ધા હતી ને કે આ જીવ અને બીજા જુદા, એ શ્રદ્ધા જે પહેલા જે બેને પુસ્તકમાંથી વાંચીને કે ગુરુ પાસેથી સમજીને જે વ્યવહાર શ્રદ્ધા કરી હતી ને એ પછી સાચી થઈ જાય છે. કેમ કે હા એવું જ છે, જે પહેલા મેં સાંભળ્યું હતું આ એવું જ મેં અનુભવ્યું, પછી એને એમ થઈ જાય, પછી બદલાતો નથી. એટલે એવું નિશ્ચય સંકિત થાય તો પેલું વ્યવહાર સંકિત છે એને સાચું કહેવામાં આવે. બરોબર છે? એટલે સમ્યક જ્ઞાનમાં પણ એમ કે સમ્યક જ્ઞાન તરીકે આપણે દ્રવ્ય સ્વરૂપ દ્વારા જે અભ્યાસ કરીએ છીએ જ્ઞાન બધું સમ્યક છે. કેમ કે જીનેશ્વરની વાણી છે, તો જીનેશ્વરની વાણીમાં જે આવ્યું છે આ આગમમાં આવેલું જ્ઞાન કે અસમ્યક નથી, એ તો સમ્યક જ છે. પણ એ જ્ઞાન જે છે તે એ બધું જ્યાં સુધી અનુભવ્યું નથી ને ત્યાં સુધી એને એમ કહેવામાં આવે કે એ જ્ઞાન જે છે
તે સમ્યક નથી. ખરેખર તો સમ્યક છે, પણ સમ્યક નથી એની એમ કહેવાની પાછળનું કારણ ક્યાં એ છે કે જો તમને પોતાના સ્વરૂપનો અનુભવ થયો અને પછી એ જ્ઞાન થયું છે તો પછી એ સમ્યક છે, અનુભવ થયા પછીથી. કેમ કે એ બધા અંગોમાં જે જ્ઞાન આવ્યું છે ને, જે બધી વાત માહિતી આપી છે, છેવટે માહિતી બધી શેના વિશેની છે? આત્માની. આત્માના સ્વરૂપ માટે તો બધું કહેવામાં આવ્યું છે. આત્માના સ્વરૂપને મુખ્ય કરી અને એની આજુબાજુ બધું વિસ્તાર કરવામાં આવ્યો છે કે આ ભગવાન આત્મા આવો છે, એના ગુણો આટલા. તો પછી ગુણની વાત આવે, તો પછી દ્રવ્યની વાત આવે, દ્રવ્ય પછી ગુણ પર્યાયની વાત આવે, કેટલા પ્રકારે પર્યાય ને પર્યાયનું સ્વરૂપ ને પર્યાયના સટકારકો ને બધી જ વાત આવે એની આસપાસમાં, પછી એના ચારિત્રની બધી. પણ છેવટે વચ્ચે મૂળમાં શું છે? તો ભગવાન આત્મા છે. ભગવાન આત્મા છે તો બધું છે. હવે એવા ભગવાન આત્માને તમે અનુભવ દ્વારા જાણો, એટલે એનું જ્ઞાન કરો, એટલે પછી એ બધું જે જ્ઞાન તમે જે જાણ્યું હતું જે આગમોમાંથી, એ બધું સાચું ઠરે, એટલે ત્યારે એને સમ્યક જ્ઞાન કહેવાય. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર પ્રભુ. જય.